SBS ગુજરાતી પર અમે વાત કરીએ છીએ જાણીતી ગુજરાતી નવલકથાઓ વિશે ગ્રંથની ઓળખ શ્રેણી હેઠળ. આ શ્રેણીમાં આપણે વાત કરી છે સૌથી પહેલી ગુજરાતી નવલકથા વિશે, સૌથી પહેલી ગુજરાતી હાસ્ય નવલકથા વિશે, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખકો અને તેમની નવલકથાઓ વિશે. જો આ બધા એપિસોડ્સ તમે ચૂકી ગયા હો તો અમારી વેબસાઇટ પર હજી તેના પોડકાસ્ટ અવેલેબલ છે. sbs.com.au/ગુજરાતી. શ્રેણીનું નામ છે ગ્રંથની ઓળખ. આજે પરથી અમિત મહેતા જે નવલકથાની વાત કરી રહ્યા છે તેનું નામ છે સાત પગલા આકાશમાં. અમિતભાઈ, આ નવલકથાની ખાસિયત શું છે?
નવલકથાની ખાસિયત એવી છે કે ફિમેલ રાઇટરે ફિમેલ માટે લખ્યું છે આ નવલકથામાં. આ નોવેલ 1984માં લખાઈ, એટલે મોડર્નિઝમના પાછીના પાઠમાં લખાઈ, એટલે એનો ઘણો મોટો ઇમ્પેક્ટ છે. અને આ નવલકથામાં એક સ્ત્રીની વાત નથી, અનેક સ્ત્રીઓની વાત છે. કોઈ હાઉસ વાઇફ છે, કોઈ રેપ વિક્ટીમ છે, કોઈ બ્રેકઅપ થયેલી છે, કોઈને સમાજમાં સ્થાન નથી મળ્યું, એવી બધી સ્ત્રીઓની વાત છે. સો વી કેન સે દેટ આ બાયોગ્રાફી ઓફ 1000 વુમન છે. અને આ નોવેલ કથાનું લખાણ એ માઇલસ્ટોન સમાન છે, સ્ત્રીઓ માટે માઇલસ્ટોન સમાન છે. બીજું કે આ નવલકથાની જે મૂળ નાયિકા છે વસુધા, એ કોઈનો ઓફેન્ડ કર્યા વગર સાયલન્સ બળવો કરે છે, જ્યારે રઘુવીર ચૌધરીની અમૃતામાં અમૃતા બોલ્ડ હતી. દાખલા તરીકે કોઈ એક સ્ત્રીને ડોક્ટરનું માગવું આવ્યું હતું અને એને દહેજ માગ્યું તો કશું કહ્યા વગર ના પાડી દીધી. એ રીતે આ ઘણી સુંદર નવલકથા છે. અને બીજું કે ભણેલી ગણેલી સ્ત્રીઓ રિસ્પેક્ટફુલી ગ્રેસફુલી એકલી કેવી રીતે રહે છે એની વાત છે. આ નવલકથાને લીધે આપણા ગુજરાતના અને આપણા સમાજમાં એટલા મોટા ઇમ્પેક્ટ થયા છે. સ્ત્રી દરેક ક્ષેત્રે પુરુષને કોમ્પીટ કરતી થઈ છે. હવે તમને એક અત્યારનો દાખલો આપું તો કે ઇવન ટુડે અમરેલી પાસેના એક નાનકડા ગામમાં 70+ એક બેન કરિયાણાની ગ્રોસરીની નાનકડી દુકાન ચલાવે છે અને એમના કુટુંબને હેલ્પફુલ થાય છે. ખેડા જિલ્લાના ઉત્તરસંડા ના કરીને ગામ છે, 10,000 જેટલી વસ્તી છે. એ ગામમાં 20 જેટલી પાપડ મથિયાની ફેક્ટરી છે અને વર્ષે 18-20 કરોડનો વેપાર કરે છે એ લોકો. અને આપણે દિવાળી વખતે મઠિયા કે ચોળાફળી પાપડ ખાઈએ છીએ ઓસ્ટ્રેલિયામાં, એ ઘણા બધા ત્યાંથી આવે છે. અને ગામની 2% બહેનો આમાં ઇન્વોલ્વ છે, એટલે નાનકડા ગામની 2% બહેનો ઇન્વોલ્વ છે, એ બહુ સરસ વાત કહેવાય. બીજું, એક બહેનને એવા ઓળખું છું, પ્રાઇવસીને લીધે એમનું નામ નહીં કહું, ઓકલેન્ડમાં અમે રહેતા હતા ત્યારે, ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં થ્રી કિંગ્સ નામની એક લાઇબ્રેરી છે, ઉપર પબ્લિક લાઇબ્રેરી, એમાંથી એમણે સાત પગલા આકાશમાં નોવેલ વાંચી હતી. અને નોવેલ વાંચ્યા પછી મેં એમનામાં ઘણું મોટું પરિવર્તન આવ્યું. 2002ની વાત કરું, અત્યારે તો કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં એ બેન નોકરી કરે છે અને એકદમ લીડિંગ છે. એટલે એમનામાં આ નોવેલ વાંચ્યા પછી આટલો મોટો ફેરફાર આવ્યો છે. નડિયાદમાં એક શારદાબેન ઇપકોવાલા ટ્રસ્ટ છે, આ NRI છે. આ કુટુંબના બધા સભ્યો એમાં મોટે ભાગે લેડીઝ વધારે ભાગ લે છે અને એ ટીનેજર અને મિડલ એજ બહેનોને સપોર્ટ કરે છે, હેલ્પ નથી કરતા, સપોર્ટ કરે છે. દાખલા તરીકે ઘણી 2-3 બહેનોને ફોરેન ભણવા જવું પરદેશ, તો એ કેટલું અઘરું હશે એમના પેરેન્ટ્સ માટે, અથવા તો બેંકમાંથી લોન લેવી, તો કોઈ પણ જાતની ગેરંટી વગર એમને આપે છે સ્કોલરશીપ. અને એમ કે છે કે ભાઈ તું ભણી લઉં અને શેરશું એટલે મને આ પૈસા પાછા જોઈએ, આવો સપોર્ટ કરે છે. નોટ ઓનલી આ એજ્યુકેશનમાં, કોઈને બિઝનેસ કરવો હોય તો એમાં, સમાજમાં સ્ત્રીઓનું શું સ્થાન છે એની વાત કરું કે અહીં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ભાવિશા દેવચંદ નામની એક નાની છોકરી છે, 20-22 વર્ષની છે, પણ એ અંડર 17-18માં ક્રિકેટ ટીમમાં રમતી હતી અને અત્યારે છેલ્લા 5-7 વર્ષથી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં એ રિસ્પેક્ટેડ સભ્ય છે, ઓલરાઉન્ડર છે એ ભાવિશા. આજ વખતે ગુજરાતી સમાજ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ દિવાળી ડિનરમાં એનું સન્માન કર્યું હતું.
એટલે સમાજના વિવિધ ક્ષેત્રે સ્ત્રીઓના યોગદાન વિશે તમે વાત કરી રહ્યા છો. આ નવલકથા સાથે સંકળાયેલા કેટલાક આંકડા બહુ રસપ્રદ છે, એ જણાવશો?
ચોક્કસ નિઝલબેન, આ નવલકથા સાત પગલા આકાશમાં 1984માં લખાઈ અને 2014 સુધીમાં એની 17 એડિશન બહાર પડી છે, એટલે કેટલી લોકપ્રિય છે તમે સમજી શકો છો. 1994માં એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયું અને આપણું સદભાગ્ય છે કે ટ્રાન્સલેશન કરનાર બેન પર્થમાં રહે છે. એ ઉપરાંત હિન્દીમાં એનું ટ્રાન્સલેશન થયું છે. નંદિની મહેતાએ દિવારો કે ઉસ પાર નામનું આ નોવેલનું ટ્રાન્સલેશન કર્યું છે હિન્દીમાં અને એના પરથી દિલ્હી દૂરદર્શન પર ઉમ્મીદ એક નઈ સોચ નામની સિરિયલ લાસ્ટ યર સુધી આવતી હતી. આ ઉપરાંત ગુજરાતીમાં પણ સાત પગલા આકાશમાં નામની સિરિયલ બહુ ફેમસ હતી. અને નોટ ઓનલી આ નોવેલનું ટ્રાન્સલેશન જે થયું છે તે ગુજરાતીમાં નોવેલ લખી છે, હિન્દી ને ઇંગ્લિશમાં નહીં, એ સિવાય બીજી 16 ભાષામાં ટ્રાન્સલેશન થયું છે. એટલે કેટલી સુંદર વાત છે.
અને એક સ્ત્રી દ્વારા સ્ત્રીના પ્રશ્નો સંબોધવામાં આવ્યા છે, તો લેખિકા કોણ છે?
હા, આના લેખિકા છે કુંદનિકાબેન કાપડિયા. કુંદનિકાબેન કાપડિયા વલસાડ પાસે રહે છે, આજે 91 પ્લસ છે. પણ એમની સાથે મેં વાત કરી હતી સદભાગ્યને, એમ અત્યારે પણ એમના વિચારો એટલા સુંદર છે. એમણે મેસેજ આપ્યો છે, ઇન્વર્ટેડ કોમામાં એમનો મેસેજ કહું તો, સ્ત્રી પુરુષ દરેક કોઈને પણ પોતાનું વ્યક્તિત્વ ખીલવવાનો હક છે. આ નોવેલે સ્ત્રીઓની આઈડેન્ટિટી ઉભી કરી છે, સ્ત્રીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને લોકોના વિચારો બદલાયા છે, આવું કુંદનિકાબેને કહ્યું છે. કુંદનિકાબેન ત્યાં નંદીગ્રામ નામની સંસ્થા ચલાવે છે વલસાડ પાસે, નંદીગ્રામ ગામનું જ નામ પાડ્યું છે, અને ત્યાં ઘણું વુમન અપલિફ્ટમેન્ટનું કામ કરે છે, ગ્રેસફુલી અને રિસ્પેક્ટફુલી રહેના માટે.
અને જે શ્રોતા મિત્રોને લેખિકા વિશે વધુ જાણવું હોય તો SBS ગુજરાતીની વેબસાઇટ પર અમે એક સિરીઝ ચલાવી હતી નોખી મહેક ગુજરાતની, તે અંતર્ગત કુંદનિકાબેનનો વિગતવાર પરિચય અમે રજૂ કર્યો છે. અમારી વેબસાઇટ પર પોડકાસ્ટ પણ અવેલેબલ છે. આ નવલકથા વિશે એક વિવેચકે લખ્યું છે કે વર્જિનિયા વુલ્ફ લિખિત અ રૂમ ઓફ વન્સ ઓન, જે તેમના કેમ્બ્રિજ યુનિવર્સિટીના લેક્ચર્સ પર આધારિત છે, તેની પ્રેરણા હેઠળ કદાચ સાત પગલા આકાશમાં લખાઈ હોય એવું લાગે છે.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
અમિતભાઈ, હવે આ નવલકથા સાત પગલા આકાશમાંની વાર્તાનો સારાંશ જણાવશો?
વાર્તામાં ઘણા પાત્રો છે, વસુધા, સુમિત્રા, વાસંતી, અલોપા, સલીના, રંજના, લીલા, અને બધી વાતો સાથે સાથે ચાલે છે. પણ આપણે વસુધાની વાત કરીએ અને બીજી શ્રોતા મિત્રો વાંચશે નોવેલ. વસુધા એક મિડલ ક્લાસ ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ત્રી છે અને વ્યોમેશ મહેતા સાથે વસુધાના લગ્ન નાની ઉંમરે થઈ જાય છે. લગ્ન બાદ વસુધાના કામ, ઇન્ટરેસ્ટ, ધર્મ, લાઇક, ડિસલાઇક બધું જ બદલાઈ ગયું અને વસુધાને એમ લાગે છે કે સી એન્ટર્ડ ઇન અ વર્લ્ડ ઓફ રિસ્ટ્રિક્શન. એટલે સુધી કે વસુધાએ માતા બનવું કે નહીં એ પણ એ નક્કી કરી શકતી હતી, એ પણ એને નક્કી નહીં કરવાનું. ફૈબા નામનું કેરેક્ટર છે એ અને વ્યોમેશ મહેતા વસુધાના પતિ નક્કી કરે. એટલે આપણે એવું કહી શકીએ આ નોવેલમાં પહેલા તો સ્ત્રીઓની જે વાત હતી કે ભાઈ સ્ત્રીઓને સમાજમાં સોસાયટી, ટ્રેડિશન, કસ્ટમ, રિલિજિયન અને મેલ ડોમિનન્સ, સમાજ, પરંપરા, રિવાજ, ધર્મ અને પુરુષની સત્તાએ સ્ત્રીની શી દશા કરી એ વસુધાના કેરેક્ટરમાં બતાવ્યું છે. વસુધાની જો વાત કરીએ તો એને 3 પુત્રો થાય છે અને એના જીવનનો ઘણો મોટો સમય પસાર થઈ ગયો અને એને એમ જ લાગ્યા કરે છે કે મારી કોઈ આઈડેન્ટિટી જ નથી. એટલે સુધી કે વ્યોમેશ ને એમ થાય છે કે મારે આને છૂટાછેડા આપવા છે. વસુધા તરત જ હા કરી દે છે કે આવી લાઈફનો શું અર્થ છે. અને વ્યોમેશે એને એવો ઓફર કરી દીધી કે ભાઈ હું તને દર મહિને તાર લિવિંગ માટે હું પૈસા આપીશ, તો એ ના નથી સ્વીકારતી. આનંદગ્રામ નામની એક સંસ્થામાં વસુધા જાય છે, ત્યાં ગ્રેસફુલી જાતે કામ કરે છે, બેકરીમાં કામ કરીને પોતાનો પહેલો પગાર આવે છે ત્યારે એટલી ખુશ થાય છે, એની ભાવના, એની ફિલિંગ વ્યક્ત કરી છે નોવેલમાં. અને એ જ સમયે એનો મોટો દીકરો દીપાંકર અમેરિકાથી આવે છે અને પોતાની મધરને આવા સંજોગોમાં જોઈ અને એ પણ બહુ હેપી થાય છે. છેલ્લે વસુધા જે છે તો આદિત્ય નામના એક વ્યક્તિ સાથે આનંદગ્રામમાંથી નીકળી અને હિમાલય જાય છે અને ત્યાં લેબર રોમન માટે કામ કરે છે. આવી જ બધી જે મેં તમને કહી વસુધાની જે વાત, એના પરથી સમાજની જુદી જુદી સ્ત્રીઓના જે એમને જે સ્ટ્રગલ હતી એમાંથી કેવી રીતે બહાર આવ્યા, રિસ્પેક્ટફુલી અને ગ્રેસફુલી કેવી રીતે રહ્યા અને શાર્પ સેન્સિટિવિટી ધરાવતી પણ એમને સબમિસિવ ટેમ્પરામેન્ટ હોય એવી સ્ત્રીઓ કેવી રીતે આગળ વધે એની વાત આ નોવેલમાં કરેલી છે.
અમિત મહેતા વાત કરી રહ્યા છે કુંદનિકા કાપડિયા લેખિત નવલકથા સાત પગલા આકાશમાં વિશે. અમિતભાઈ, આજે સમય ફાળવીને વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ નીતલબેન.